તારીખ 27/1/1996 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 223 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 537.
શ્રીમદ રાજચંદ્ર પત્રાંક બીજા પ્રશ્નો ઉપર વિષય બદલાય છે, ભક્તિનો વિષય પૂરો થયો. વ્યવહારિક ઉદયના વિષયમાં જે પરિણામો થાય છે એ ઉદયભાવો માર્ગદર્શન હતું છે. બીજો એક પ્રશ્ન, એકથી અધિક વાર આપે એમ લખ્યું હતું, પ્રશ્ન એક જ હતો પણ એકથી વધારે વાર લખ્યો તો એ એમને નોટ કરી કાઉન્સમાં. એમ બતાવે છે કે તમારું અહીંયા વજન છે. પ્રશ્ન તે નોતે છે પણ તમે એકથી વધારે વાર તે પ્રશ્ન લખો છો એનો અર્થ છે આ બધીમાં તમારું વજન વધારે જાય છે. આપણે એમ લખવું હતું કે વ્યવહારમાં વેપાર આદિ વિશે આ વર્ષ જેવું જોઈએ તેવું લાભરૂપ લાગતું નથી અને કઠણાઈ રહ્યા કરે છે. એટલે શું છે કે વેપારની અંદર નફો થવાના બદલે નુકસાન જતું હશે અથવા માંડ માંડ ભાવ ભાવ નીકળતા હશે, મહેનત માથે પડતી હશે અથવા જે એરિયા છે સાયલા ઝાલાવાડ એરિયા છે એમાં વરસાદ ઓછો હંમેશા થાય છે કાયમ માટે. એટલે વાર્તાને ચાલતા દુષ્કાળ જેવું પણ પડે, વરસાદ ઓછો થાય, પાક પાણી ઓછા થાય અને એને હિસાબે કામકાજ ઓછું ચાલે. કેમ કે 90% ખેતી ઉપર આધારિત છે એટલે કઠણાઈ રહ્યા કરે છે, એટલે પ્રતિકૂળતા રહ્યા કરે છે. એ હું આપી દઉં છું અને એ સંબંધમાં પોતે માર્ગદર્શન આપે છે કે પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે એવા પુરુષને એવી કઠણાઈ ન હોય તો પછી ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ સમજો. કે જેને પરમાત્માની ભક્તિ પ્રિય હોય એના પરિણામ તો એ બાજુ વધારે લાગે, એને તો કઠણાઈ આવવાની, કેમ કે એના પરિણામ તો વ્યવહાર વેપારમાં ઓછા લાગે છે. એને સાવધાનીથી કોઈ કામ થાય નહીં, એનું કામ બગડે એ સંભવિત છે વાત. એટલે જો એવું ન થતું હોય તો સમજવું કે એને ખરી ભક્તિ નથી, જેનું ધ્યાન ત્યાં જાય છે. અથવા તો ચાહીને પરમાત્માની ઈચ્છારૂપ માયા શું છે, અમની મતની અંદર પરમાત્મા અને પરમાત્માની ઈચ્છાને માયા કહી છે. આ જગતની રચના કેમ થઈ, માયાથી રચના થઈ. આ બધી જગતની રચના કેમ થઈ તો માયાથી રચના થઈ. કોની માયા? તો ઈશ્વરી માયા. તો ભાઈ ઈશ્વરી માયા તો બધી શું ચીજ છે? તો એ પરમાત્માની એક ઈચ્છા છે. આમ એ લોકોમાં માન્યતા ચાલે છે, એમની ભાષામાં વાત કરે છે, એમની ભાષામાં વાત કરે છે. અથવા તો ચાહીને પરમાત્માની ઈચ્છારૂપ માયાએ એવી કઠણાઈ મોકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે, ભૂલી ગઈ લાગે છે. માયા છે એની કઠણાઈ મોકલવાનું ભૂલી ગઈ લાગે છે. એને એ માન્યતા ઉપર જગતની અંદર એ પ્રકારનો બોલવાની પણ પદ્ધતિ થઈ ગઈ છે કે અરસપરસ મેં થઈ જાય ત્યારે એમ કે અમને માયા લાગી ગઈ છે અને અમને આ માયા છૂટતી નથી. માયા લાગી છે નો જ કહેવાય, પછી એ પરિણામ જલ્દી છૂટે નહીં. એવા મહત્વના પરિણામ થાય કે જલ્દી છૂટે નહીં. ભાઈ આને ઘરની માયા લાગે છે, આને છોકરાની માયા લાગે છે, અને પૈસાની માયા લાગે છે, એ પરિણામે જલ્દી છોડી ન શકે. એવા પરિણામને માયા લાગે છે જાણે માયાના આવી માયા લાગે એ કંઈ ઠીક કહેવાય? તો ભાઈ આ તો ઈશ્વરે જ માયા મોકલી છે. એ લોકો શું કે પછી કે આ માયા કોને મોકલી છે? એ તો ભગવાને મોકલેલી છે ઈચ્છા. માટે માયા હોવી એ કોઈ ગુનો નથી. એ લોકો એને અપરાધ નથી સમજતા. એ કુટુંબ હોય કે આ પોતાને દરેક પોતાનું જ્યાં પોતાપણું હોય ત્યાંની માયા હોય એ તો સ્વાભાવિક વસ્તુ છે. એટલે જેને આપણે અજ્ઞાનને મિથ્યાત્વ કહીએ છીએ એનો તો એ લોકો સ્વીકાર કરી લે છે કે ઈશ્વરના નામે પણ એનો સ્વીકાર કરી લે છે. એવી પરિસ્થિતિ માન્યતામાં પછી ઊભી થઈ જાય છે. જનક વિદેહી અને મહાત્મા કૃષ્ણ વિશે માયાનું વિષ લાગે છે તથાપિ તેમ નથી. એ શું કહે છે કે ભગવાન એવા પુરુષો હતા, એવા મોટા પુરુષો હતા કે જેને કોઈ બહારમાં પ્રતિકૂળતાઓ નહોતી, તો પછી પરમાત્માએ શું કર્યું ત્યાં? કેમ માયા ન મોકલી ત્યાં? કઠણાઈ કેમ ન મોકલી? હું માયાનું વિષ્ણુમાં થયું છે એમ લાગે ઉપરથી ઉપરથી સંજોગો જોઈને. કેમ કે બંને મોટા રાજાઓ હતા, એમ નથી. ત્યાં પણ માયાએ કૃષ્ણે મોકલેલી એમ કે જનક વિદેહીની કઠણાઈ વિશે કાંઈ અત્રે કહેવું યોગ્ય નથી, કારણ કે તે અપ્રગટ કઠણાઈ છે. એ વાત એમ છે, અત્યારે આ પ્રસંગ તમને જે વાત સમજાવી છે, માર્ગદર્શન આપવું છે, એમાં એ વાત લાગુ પડતી થોડી ગઈ છે. પણ એમને હતી, એમને કઠણાઈ હતી, પણ એ અપ્રગટ વાત છે, એ લોકોથી પ્રસિદ્ધ વાત નથી, લોકોમાં એ વાત પ્રસિદ્ધ નથી. એટલે એ વાત નથી થતા આ સ્થળે કરવી અસ્થાને છે એમ કરીને એ વાત છોડી દીધી છે. જનક વિદેહી સંસારમાં રહ્યા છતાં વિદેહી રહી શક્યા એ જોકે મોટું આશ્ચર્ય છે. કેમ કે સંસારમાં રહેવું, વિદેહી દશાએ રહેવું એ કોઈ સાધારણ વાત નથી. એ તો ઘણી મહાજ્ઞાન દશા હોય એ જ રહી શકે, અને એમની જ્ઞાન દશામાં માંગા ઘણી હતી. એટલે મોટું આશ્ચર્ય છે, કેમ કે એ મહાવિકટ છે, એમ રહેવું તે ઘણું ઘણું વિકટ છે. તથાપિ પરમ જ્ઞાનમાં જેનો આત્મા તદાકાર છે તેને જેમ રહે છે તેમ રહી જાય છે. પોતાના સ્વરૂપમાં જેવો તદાકાર રહ્યો છે તો ગમે ત્યાં હાલતમાં એને જરૂર છે, એને અંદર નુકસાન થતું નથી બહારના ફેરફારથી. અને જેમ પ્રારબ્ધ કર્મનો ઉદય તેમ વર્તતા તેમને બાધ હોતો નથી, અને ઉદય પ્રમાણે વર્તે તો પણ અંદરની દશામાં નુકસાન ન કરે. દેહ સહિત જેનું અહમ પણ મૂટી ગયું છે, દેહ હોવા છતાં પણ દેહમાં અહમ બુદ્ધિ નથી રહી, એવા તે મહાભાગ્યનો દેહ પણ આત્મભાવે જ જાણે વર્તતો હતો, તો પછી તેમની દશા ભેદવાળી ક્યાંથી હોય? હું બહુ પ્રશંસા કરીશ માટે હું દેહ સહિત જેનું અહમ પણ મટી ગયું છે. વિદેહી એટલા માટે કહેવાનું કે દેહ ઉપરનું એમનું મમત્વ નહોતું, મૃતિદ્ધ થયેલું. એ વાતે મહાભાગ્ય એટલે વિશેષ ભાગ્યવાન હોનાર જેનો બહુ ઊંચી છે, એટલે અલ્પ સમયમાં મોક્ષ પામનારા છે. એનો દેહ પણ આત્મભાવે જ વર્તતો હતો. આત્મા તો આત્મભાવે વર્તતો હતો, દેહ પણ આત્મભાવે વર્તતો હતો એમ કે છે. દેહની ક્રિયા પણ એવી ઉદાસીન પણ દેખાતી હતી, જેમ કે ખાતા હોય. દેહની ક્રિયામાં તો બીજું શું હોય? પ્રસિદ્ધ પણ દેહની ક્રિયા બધા દેવી શકે એવી તો કેટલીક હોય કે આહાર લેતા હોય. તો આહાર લેતા હોય તો પણ એટલા એમના દેના યોગ જે હોય એટલો શાંત હોય, બીજાને થાપ પડે હાર્દતા એની પણ થાપ પડે એમની શાંતતા છે. એવું થોડુંક આપણે જોઈએ તો બેન્સરીને માટે પણ એવું છે કે એ હાર લેતા હોય તો તમને લાગે છે કે એમને કેટલા બધા ફરી લાગશે. પોતાની રીતે પણ એવું હોય છે અને ખાતા ખાતા ફરી ગયા હોય એવું લાગે છે. એ ઘણી વખત શું કે મન વચન કાયના યોગ પણ બહુ ખરેલ સ્થિતિમાં જોવામાં આવે છે. દેહની ચેષ્ટા ઉપરથી, દેહની ક્રિયા ઉપરથી, ઉદય ભાંગી દેહની ક્રિયા ઉપરથી પણ એમનો આત્મભાવ પ્રદર્શિત થાય એવી એવી પરિસ્થિતિમાં દેહ પણ જાણે આત્મભાવે હોય. આત્મા જે આત્મભાવે વર્તે છે, દેહ પણ દેહની ક્રિયા પણ એવી દેખાય છે કે જાણે આત્મભાવે વર્તે છે. તો પછી તેમની દશા ભેદવાળી ક્યાંથી હોય, બીજું શું પછી એમાં શંકા કરવાનો ક્યાં સવાલ જોઈએ. અને મહાત્મા કૃષ્ણની સંકટરૂપ કૃષ્ણાય તો પ્રગટ જ છે એમને તો જીવનની અંદર અનેક ભારા ઉભારા આવેલા, અનેક લડાઈઓ કરેલી, ત્રણ ખંડ જીતે ત્યારે લડાઈ તો કર્યા વિના કંઈ ત્રણ ખંડ મળે નહીં. પછી પણ પાછળથી દ્વારકા સૌજી બચાવી ન શકતા કોઈ કુટુંબીજનોને, પોતે પણ દ્વારકા છોડીને જાય ત્યાં રસ્તામાં ધડાકો માર્યા, બાણ મારી માણ મારીનું મૃત્યુ રસ્તામાં થઈ ગયું. ત્રણ ખંડના ધણી મૃત્યુ ક્યારે થયું ત્યારે કોઈ પડખે નહોતું. કેમ છો ભાઈ એમ પૂછવા માટે કોઈ પડખે નહોતું. બળદેવ સાથે હતા તો એ પાણી લેવા ગયા છે તરસ લાગી. એ વખતે એનો પણ વિયોગ હતો. ભાઈ સાથે હતા એ પણ એ વખતે નજીકમાં નહોતા પણ પોતે સમાધિ દશામાં હતા. એટલે બીજા કોઈ પાસે હોય ન હોય એમને કઈ ફરક પડતો નથી. એ પોતે તો ઉપયોગ પણ કરી લઈએ છીએ. લોકોને એમ લાગે કે જુઓ કેવી હાલતમાં સ્થિતિ, કેવી કફોડી સ્થિતિ હતી, એમને તો બધું ફરક પડશે. એટલે મહાત્મા કૃષ્ણની સંકટરૂપ કૃષ્ણાએ પ્રગટ જ છે તેમ તેમની અષ્ટ મહાસિદ્ધિને નવ નિધિ પણ પ્રસિદ્ધ જ છે. ત્રણ ખંડના ધણી રિદ્ધિ સિદ્ધિ વાળા હતા, દેવો એમની પાસે આવતા હોય તેમ એમને તો બીજી તો ખામી હોય એમ કહી જાય. ત્રેસઠ લાખા પુરુષ હતા, વાસુદેવ હતા, એમના પુણ્ય શરૂ થયા તો પહેલા તો એમના મામા મારી નાખતા હતા બધા એની બહેનના બાળકોને, પણ તેના હાથે એનો મૃત્યુ હતું. એટલે એ તો અહીંયા મથુરામાં અને બ્રજભૂમિમાં મોટા થયા હતા ગોવાળિયાની સાથે. પણ જ્યાં પુણ્ય પ્રકૃતિનો ઉદય આવ્યો એટલે દેવોએ દ્વારકા સોનાની બનાવી. દ્વારકા તૈયાર થઈ ગઈ પછી તેડવા આવ્યા, મહારાજ પધારો આપણા ધામમાં આવ્યા. બધી વ્યવસ્થા કરીને આવ્યા છે, આપણે તો ખાલી ત્યાં પધરામણી જ કરવાની છે. પછી એમને દ્વારકામાં આવીને એની વાત કરી. હરિવંશ પુરાણમાં આવે તેઓએ દ્વારકા બનાવી, પછી દેવો પોતે તેડવા આવે ત્યારે આ બધી બાલ બીલા હંકેલો ત્યાં પધારો આવે. બીજા પરાક્રમ કરવાના બાકી છે, દ્વારકા માં આવી નતો હવે. એટલે જે છે કે એમની અષ્ટ મહાસિદ્ધિ અને નવનિધિ પણ પ્રસિદ્ધ જ છે. તથાપિ કઠણાઈ તો ઘટાડત જ હતી. જે કઠણાઈ આવી તો બનવા યોગ્ય હતી ને એમ બનવાની જરૂર પણ હતી. પુરુષાર્થ ઉપાડ્યો, એ કઠણાઈ આવી ત્યારે ખરો પુરુષાર્થ એને ઉપાડ્યો. અને એ સાધકોની અને યોગ્ય વાત યોગ્યતાવાન જીવોની એ જ મુખ્ય વાત છે. જ્યારે પ્રતિકૂળતા આવે ત્યારે એનો પુરુષાર્થ વધારે તીવ્ર થઈ જાય. એટલે કઠણાઈ તો ઘટાડત જ હતી, એટલે થવી જરૂરી હતી અને હોવી જોઈએ. કઠણાઈ તો હોવી જોઈએ અને ત્યારે જ આનું તપે ત્યારે જ મેલ બળે અને ત્યારે જ બરાબર એનો જે સોનાની જે ચળકાટ છે તે બરાબર બહાર આવે. જ્યાં સુધી મેલવાળું સોનું હોય ત્યાં સુધી એટલી ચળકતું નથી હોતી જેટલી શુદ્ધ સોનું ચળકે છે. એ સોનું તપે એ તો બરાબર જ છે, તપવું જ જોઈએ. બાકી મેલ બળે વગર મેલ બળે કેવી રીતે એમ, એટલે હોવી જ જોઈએ, હતી અને હોવી જોઈએ. એ કષણાઈ માયાની છે, પરમાત્માના લક્ષ્મી તો એ સહાય છે. જેને માયા લાગે છે એને કઠાઈ લાગે છે, કઠણાઈ માયાની છે. નોટ જેને મહત્વ છે એને કઠાઈ લાગે છે. પરમાત્માના લક્ષ્મી બરાબર છે, એવું જે સરવાય છે, સારું છે. આવી જાય ભીતર આટલો પુરસ્કાર પુરસ્કાર છે અને આટલો આત્મા લાભ થાય ને બરાબર છે. એમ થવું જરૂરી હતું. સરળાઈ એટલે સરખાઈ છે. પરમાત્માના લક્ષ્મી તો એ પરમાત્માના લક્ષ્ય જેવો હતો તો એ બધી સરખાઈ આવી એમ અને એમ જ હો ઈચ્છે છે કે એમ જ હો. એમ કરીને પછી એક દ્રષ્ટાંત આપ્યું છે. વચ્ચે કંઈક લખાણ કંઈ કાઢી નાખ્યું છે. લખાણ વ્યવહારિક એવો છે, એ વખતે વિદ્યમાન માણસો હોય એના લૌકિક ઉદ્યોગનો સવાલ ઊભો થતો હોય તો સંકલન તારે લખાણ કાઢી નાખે. પછી કોઈ એક રાજાએ વિકટ તપ કરીને પરમાત્માનું આરાધન કર્યું તો વાર્તા મૂકી છે અને દેહધારી રૂપે પરમાત્માએ તેને દર્શન પણ આપ્યું, સાક્ષાત્કાર કર્યો. એટલે હું આવ્યો હતો, મને ભજતો હતો તો આ તારા પ્રગટ દર્શન દેવા માટે આવી ગયો અને વર માગવા કહ્યું. અને આવે ત્યારે પ્રસન્ન થાય કે તું માગી તને આપતો જાઓ. અન્ય મતમાં એ પ્રકારે માન્યતા બધી ચાલી આવે. ત્યારે એ રાજાએ, એ રાજાનું નામ પણ નથી આપ્યું, હું માગ્યું કે હે ભગવાન, આવી જે રાજલક્ષ્મી મને આપી છે તે ઠીક જ નથી. આ તે મને રાજા બનાવ્યો અને આટલી બધી સગવડો આપી, આ ટાઈમમાં મને ગમ્યું નહીં તમારે. કેમ કે ભગવાન જ બધું કરતા ને, રાજા બનાવે તો ભગવાનને, રંક બનાવે તો ભગવાન. રાજલક્ષ્મી આપી આ તો હું પાપમાં પડીશ, કે એ તો ઠીક નથી. કે તારો પરમ અનુગ્રહ મારા ઉપર હોય, એટલે તારા તારી જો કૃપા મારા ઉપર હોય તો પંચ વિષયના સાધનરૂપ એ રાજલક્ષ્મીનું ફરીથી મને સ્વપ્ન પણ ન હોય. હાથે હાથ તો મોકલતો નહીં પણ સ્વપ્નમાંય નહીં મોકલતો. મારે એનું કાંઈ કામ નથી, એનો વૈરાગ કેવો હતો. ફરે છે બધા વરનું દાન ફરે વર એટલે શ્રેષ્ઠ, તારે જે વધુ વધુ શ્રેષ્ઠ માગવું હોય એમાં. પરમાત્મા દીન થઈ જઈને તથાસ્તુ કહીને અંત સ્વધામ ગત ગત થયા, પોતાના ઠેકાણે ચાલ્યા ગયા. એનું તો ફરજ એટલી કે જે માગે આપવું. એટલે તથાસ્તુ તો કહેવું જ પડે, એટલે એમ થાવ તથાસ્તુ એટલે તે માગ્યું હોય એવું થાક, એનું નામ તથાસ્ત સંસ્કૃત. પણ એ તથાસ્ત કહેતા કહેતા એ પોતે દિંગ થઈ ગયા કે આ ભગત કેવો, સગવડ માગવાને બદલે સગવડ લઈ લેવાની વાત કરી, પોતે દિંગ થઈ ગયા. એમનો મતલબ એ પ્રમાણ ચાલે. બાકી તો હવે પરમાત્મા હોય તો એના ભક્તને ન ઓળખતા હોય અને પરીક્ષા કરવાનો કે કંઈ સવાલ નથી, કે કંઈ આશ્ચર્ય થવાનો પણ સવાલ નથી. પણ બોધ માટે દ્રષ્ટાંત છે. ખરા જે પરમાત્માના ભક્તો હોય એ અનુકૂળતાના ઈચ્છક નથી, અને અનુકૂળતાના ઈચ્છક હોય અનુકૂળતાના ભક્ત છે, પરમાત્માના નથી. એમ ત્યાં પણ લઈ જાય છે, બોધ લેવા માટે આવા દ્રષ્ટાંતો ત્યાં પણ એ રીતે લઈ જાય છે કે જે અનુકૂળતાના ઈચ્છક છે અનુકૂળતાના ભક્ત છે, એ પરમાત્માના ભક્ત છે કે અનુકૂળતાના ઈચ્છક નથી. કહેવાનો આશય એવો છે કે એમ જ યોગ્ય છે. કથણાય અને શરણાય, સાતા અને અસાતા, એ તો ભગવદ્ ભક્તને સરખા છે, જ્ઞાતા દ્રષ્ટા રહેવું છે, એને તો એ બે વાતમાં કાંઈ ફરક નથી પડતો. વળી કથણાય અને અસાતો તો વિશેષ અનુકૂળ છે કે જ્યાં માયાનો પ્રતિબંધ દર્શન રૂપે પણ નથી, અને પ્રતિકૂળતા આવે તો પુરુષાર્થ વધવાનું કારણ હોવાથી, માયાના દૂર કરવાનું કારણ હોવાથી તો અનુકૂળ છે. પ્રતિકૂળ છે એ પારમાર્થિક અનુકૂળતા છે, પ્રતિકૂળતા છે. હવે શું લખે છે કે આપને તો એ વાર્તા જાણવામાં છે, આ વાત કાંઈ આપ નથી જાણતા એટલે લખું છું એમ તો નથી. તથાપિ કુટુંબાદિકની વિશે કઠણાઈ હોવી ઘટાડત નથી એમ ઉગતું હોય તો એમ તો મને તો વાંધો નથી. આ બધી જે તકલીફ આવે છે આર્થિક, પછી મને વ્યક્તિગત વાંધો નથી, પણ આ લોકો છોકરાઓ સહન કરી શકશે નહીં, વેરાઓ સહન કરી શકશે નહીં, એ લોકોના પરિણામ બગડશે, મારા પરિણામ કંઈ બગડે એમ નથી. આ લોકોનો તો પરિણામ, એ તો કાંઈ એવું સમજદાર નથી, એના પરિણામ તો બગડે, માટે એને પ્રતિકૂળતા ન આવે તો સારું. બાકી મારે ક્યાં કોઈ જરૂર નહીં, જરૂરિયાતવાળી ચીજ છે, હું તો મારું તો ગમે તેમ ચાલે, મને ત્યાં અનુકૂળતા પ્રતિકૂળતાનો મોહ નથી. પણ તમને એમ લાગતું હોય કે કુટુંબને આવું ન થવું જોઈએ તો તેનું કારણ એ જ છે કે પરમાત્મા એમ કહે છે, પરમાત્માએ કહેવા માટે કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિસ્નેહ, કુટુંબનો એટલો પણ સ્નેહ છોડાવવા માટે આટલી વધારે કઠણાઈ મોકલી છે. એને તકલીફ થતાં તમને તકલીફ થાય છે, એ તમારો પ્રતિબંધ છે. એને તકલીફ થતાં પણ તમને તકલીફ થવી નથી, કેમ કે પાડોશીને એટલી તકલીફ થાય તો કોઈને તકલીફ થતી નથી, પણ ઘરવાળાને તકલીફ થાય તો એમ થાય કે એને દુઃખી ન થાય, થારો આ દુઃખી ન થાય તો સારું. કેમ ભાઈ, એના દુઃખે તું શું કરવા દુઃખી છો? તો તને પ્રતિબંધ છે, માટે દુઃખી છે. એટલે કથણાએ પરમાત્માએ જાઈને મોકલી છે, તમારો પ્રતિબંધ છોડાવવા માટે મોકલી છે એમ કહે છે. અને તેના પ્રત્યે સંભાવી થઈ પ્રતિબંધ રહિત થાવ, એમના પણ એ પ્રકારનો પ્રારબ્ધ છે. તેના પ્રારબ્ધનો આવી છે, હું કાંઈ એનો કરતા હરતા થઈ શકું એ તો પરિસ્થિતિ નથી, અને હું પ્રતિબંધથી લાગણીવશ થઈને મને પરિણામ થાય તો એ તો મને નુકસાન કરવાનું, એથી વધારે તો કાંઈ ચાલવાનું છે નહીં. પોતાનું પ્રતિબંધ રાખીને પણ જો પોતાનું ચાલતું હોય તો ઠીક છે, એમાં તો કંઈ ચાલે નહીં. પરિસ્થિતિ તો જે ભજવાની હોય એ જ ભજે, એમાં તો કોઈ નહીં ચાલે નહીં. પ્રતિબંધ રાખો તો પ્રતિબંધ ન રાખે, તમે નિષ્ણી હો તેના પ્રત્યે સંભાવિત હોય પ્રતિબંધ રહિત થાવો, તે તમારું છે એમ ન માનો, કુટુંબ મારું છે એમ ન માનો, અને પ્રારબ્ધ યોગને લીધે એમ મનાય છે. એટલે કે સંયોગ થયો છે તો પૂર્વકર્મને કારણે થયો છે તે જીવોનો, અને એ પૂર્વકર્મને કારણે થયો છે માટે માયા રહે છે, એના પ્રત્યે મમત વરે છે કે વિકલ્પ આવે છે. શું કે એ તમારો પ્રતિબંધ ટાળવા આ કઠણાઈ મેં મોકલી છે, એવો પ્રતિબંધ ટાળવા માટે આ કથાએ મોકલી છે. હજી શું કહેવું એ એમ જ છે. આમાં શું છે જે પારમાર્થિક દ્રષ્ટિકોણ છે કૃપાળુ દેવનો, એ બહુ સુંદર. એ સુભાગભાઈ જેવા ઉત્કૃષ્ટ પાત્ર હતા, પણ કુટુંબ પ્રતિબંધ હતો. કુટુંબ પ્રતિબંધ કદાચ પાતળો હશે, ફાવતો જ્ઞાન દશામાં જાય, મુમુક્ષુ દશામાં તો જેટલી મુમુક્ષુતા વર્ધમાન થાય એટલો પ્રતિબંધ સામે ઢીલો પડતો જાય. એ થોડો ઘણો રહ્યો છે એ તાલીને જ્ઞાન દશા આવે એમ પોતે ઈચ્છે છે. કુટુંબ પ્રતિબંધ છે એનું માપ શું? કે કુટુંબમાં પ્રતિકૂળતા આવે ને વિકલ્પ ઉત્પન્ન થાય ત્યારે કુટુંબ પ્રતિબંધ એવી બરાબર કામ કરે છે, અને એ જ્ઞાન દશાનો અવરોધક છે એમ સ્પષ્ટ માલુમ પડે. એટલે એમણે કાઉન્સમાં ધ્યાન ખેંચે કે આ પ્રશ્ન તમે એકથી અધિક વાર આપે લીખ્યું છે, એ તકોર છે એમની કામ કેમ છે? એકથી વધારે વાર લખાણું કેમ તમારાથી? તમે તમારા પરિણામ બધા લખો છો ઠીક છે, આ આ વાત રિપીટ થઈ એમ બતાવે છે કે તમારો હજી પ્રતિબંધ છે. એટલે આમ થાય છે. અને તમે જાણો છો કે આ પ્રતિબંધ ટાળવા યોગ્ય છે તો પણ જે ટેડ્યો નથી માટે કુદરતે ટાળવા માટે વ્યવસ્થા ગોઠવી છે તમે એનો સ્વીકાર કરી લે. ઈશ્વરને માનતા હોય તો ઈશ્વરની પ્રસાદી ગણીને એનો સ્વીકાર કરો. માન્ય મતમાં શું છે કે ઈશ્વરની પ્રસાદી ભગવાનની પ્રસાદીનો અનાદર ન થાય. કોઈ બી તમને અજાણ્યો માણસ પણ એમ કે આ ભગવાનની પ્રસાદી છે તે લોકો લઈ લે અને ખાઈ જાય, પછી એમાં શું હશે એનો વિચાર ન કરે. એ પ્રકારની માન્યતા ચાલી આવે છે. અને સત્યનારાયણની કથા તો એના ઉપર જ આધારિત છે. પાંચ પાંચ કે પાંચ અધ્યાય જે આવે છે એમાં કથાનો અનાદર કર્યો માટે એને મુશ્કેલી આવે, કથાનો પ્રસાદનો આદર કર્યો, પ્રસાદનો અનાદર કર્યો માટે તકલીફ થઈ, અને પ્રસાદને આદર કર્યો એટલે એની તકલીફ દૂર થઈ ગઈ. આ એક જ મુદ્દા ઉપર પાંચે અધ્યાય ચાલ્યા છે. એટલે પર બહુ પ્રસિદ્ધ માન્યતા થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં તો જરા વધારે છે સત્યનારાયણની કથાને. મુંબઈમાં બધે વારંવાર થાય છે, સત્યનારાયણની કથાનું જોર વધારે. પ્રસાદ પ્રસાદ એટલે શું છે કે ભગવાનની કૃપા એમ માને છે. આમાં તો શું છે કે રવાનો શેરો બનાવે છે દૂધમાં, અને પછી અમુક ફ્રૂટ હોય છે, અમુક મેવો હોય છે, સાકર હોય છે, ટોપરું હોય છે, સિંગદાણા હોય છે, એ બધું હોય છે. અમારે તો બધું પહેલાં ચાલતું નથી, કુટુંબમાં તો ચાલે છે. તો કે આ કઠણાઈ મોકલી, પ્રતિકૂળતા મોકલી, ભગવાનને પ્રસાદી સમજી લે.
મર્યાદાપૂર્વક શ્વેતાંબર પણે છે મેને કપડા પહેર કરકે, જ્ઞાનીને ઉપદેશી હુઈ મર્યાદા કો મેં વર્તન કરના હૈ.
અનાદર હું કરવા કરે છે? તો ભગવાન ને અનાદર થઈ ગયો, એને પણ મસ્તી વધારી એમ કરીને પ્રતિકૂળતામાં પણ પરિણામ ન બગાડવાની યુક્તિ જે છે, યુક્તિનો આધાર છે એટલે સ્પોર્ટ નું છે એટલે પરિણામ બધાના પ્રત્યે ન થતા. અને પછી તો કેટલાક માણસો પરમાત્માને પણ સંભાળી દે, એ આવો છે ને તેઓ તે નિર્દય છે અને હૃદય નથી, એ નિષ્ઠિર છે અને હું પરમાત્મામાં પણ અપલક્ષણ ઓછા નથી, એમ પરમાત્મામાં પણ અપલક્ષણ ઓછા નથી તો હું અંતર્ધાન થઈ જાય છે માટે જેમ કે દશા પડી જાય તો પરમાત્મા વિયોગી હોય, સત્પુરુષને પણ જો દશા ચિત્તવી થઈ જાય તો એને તો જે હાજર હાજર પરમાત્મા હતો અવલંબનનો વિષય છૂટી ગયો, અવલંબન ને સંયોગનું અવલંબન આવી ગયું, રાગદેશનું અવલંબન આવી ગયું, જો પરમાત્મા અંતર ધ્યાન થઈ ગયા એના કંઈ અપલક્ષણ ઓછા નથી, એના ઉપર દોષ નાખ્યો, પોતાની દશા ઉપર દોષ નાખવાના બદલે એના ઉપર ગયો. કટાક્ષમાં લખવાની પદ્ધતિ બહુ છે કૃપાળુ દેવી, ના એ કોઈ વાત નથી, એમ ત્યાં નથી કહ્યું, ત્યાં એવું નથી કહ્યું. આપણે એ પદ્ધતિ રાખી છે, કોઈને તકલીફ હોય તો પરમાત્માની પ્રસાદી છે એમ કહી દઈએ, શાંતિ થાય તો બરાબર છે. આ થવું જરૂરી હતું, અસ્વીકાર કરીએ છીએ, પ્રતિકૂળતાને ટાળવા માટે આકુળતા કરવી યોગ્ય નથી, મુમુક્ષુને એ યોગ્ય નથી. કોઈ એમ બચાવ કરે કે આમ તો અમને બહુ માયા મમતા નથી પણ હવે આ જરાક ઉદય એવો છે ને, પ્રારંભ થયો તો ઉદય આવે સમજો ને, ઉદયથી એવું મનાય છે, અમારે તો ખાલી ઉદય ભાવ છે. ઉદય ભાવ છે કે પ્રતિબંધ છે? ખરેખર પ્રતિબંધ છે ઉદય ભાવમાં. ઉદય ભાવ બે પ્રકારે છે, પ્રતિબંધ રહિત અને પ્રતિબંધ સહિત. આ પ્રતિબંધ સહિત છે એમ કે છે, એકથી વધારે વાર તમે લખ્યું છે માટે પ્રતિબંધ સહિત છે. પ્રતિબંધ રહીત ઉદય ભાવ હોય શકે જ્ઞાની, એને એ પણ એના કુટુંબના કાર્યો કરે પણ મારા પણ નથી, કાર્યો તો કરતા દેખાય છે. પ્રતિબંધ રહીત ઉદય ભાવ છે. હા મારા ભણું થાય છે પણ એ તો જો એની પ્રતિકૂળતાથી તારા પરિણામ ઉપર અસર આવે છે જે મારા અધિકાર નો વિષય નો એમાં હું શું કરું? પછી વિકલ્પ આવે ને નિષેધ આવે. એ તો પ્રશ્ન જ નથી, એ તો પ્રશ્ન જ નથી. અને ધ્યાન કોણ નથી રાખતો? સંસારના બધા સંસારી પ્રાણીઓ ઉદયમાં સાવધાન જ છે અને બધા ધ્યાન રાખે જ છે. બધા ધ્યાન રાખે છે એટલે કે બધાને સરખું પડે છે એવું થોડું છે, સાંભળવું પડે છે. અને એમાં હુંશિયાર ને હુંશિયાર ને ચતુરમાં ચતુર માણસો ગોથા થાય છે, બીજાની ક્યાં વાત કરે. હું તો કેમ કે ભાઈ એને ધ્યાન રાખ્યું, પણ એની એને એ પ્રકારની જાજી બુદ્ધિ નહોતી. એવું નથી, જે બુદ્ધિથી સફળ થયા હોય એ જ બુદ્ધિથી નિષ્ફળ જાય છે પાછા. આજે સફળ થયેલા કારણે નિષ્ફળ જાય છે, એનું શું કરશો. અને કાલે નિષ્ફળ ગયા હોય આજે સફળ થયા એટલે કાંઈ નવી બુદ્ધિ આવી ગઈ કાંઈ, એવું કાંઈ નથી. એ તો પૂર્વકર્મ જ છે, બીજું કાંઈ નથી. બોલવાની પદ્ધતિ વ્યવહાર છે, બાકી વસ્તુસ્થિત થોડું એ કઈ વસ્તુસ્થિત નથી. જન્મ થયો ત્યારે એમની પોતાની ચોરી કરવી પડી, એમની ચોરીને લઈ ગયા. એટલે એમ કે જે યથાર્થ સમજણ વાળા છે એમ સવળું લે છે, પછણાય છે એ પ્રતિબંધ ટાળવા માટે ઉભી થયેલી છે, અને એ પ્રતિબંધ ટાળવાનો પુરુષાર્થ કરવા જેવી છે. આ પ્રસંગે આ જે પરિસ્થિતિ સુભાષભાઈની ઊભી થઈ અને આ પ્રકારનો જે પત્ર વ્યવહાર ચાલ્યો એ મુમુક્ષુજીવ માટે પ્રેક્ટિકલી બહુ કામની ચીજ છે. કોઈ પણ મુમુક્ષુજીવને જે કાંઈ પ્રતિકૂળતા આવે છે ત્યારે આ વસ્તુ જીવન દ્રષ્ટાંત રૂપે કામમાં આવી રહી છે. જો આટલી તકલીફમાં પણ કૃપાળુજીવનો ઉપદેશ થયો અને એ અનુસાર પોતે પણ પ્રતિબંધ ટાળવા માટે પોતાની યોગ્યતા પ્રમાણે પુરુષાર્થ કરે એના માટે બહુ સારો વિષય છે. માન્યતા એવી હતી ને ઈશ્વર કરતા તરીકે, એટલે એમને એની રીતે સમજાવ્યા છે. એકચ્યુઅલી તો એમને એમ કરવું છે, એટલે આપણે જ્યારે કોઈ પણ પ્રતિકૂળતા આવે ત્યારે એને પોતાનો પ્રતિબંધ છોડવાનો હૃદય પ્રસંગ આવ્યો છે, એને એને એ રીતે યુટિલાઇઝ કરવો છે, પ્રતિબંધ કાઢવા માટે એનો સદુપયોગ કરવો છે આ ઘટનાને, એમ લેવાનો છે. આમાં તો હવે સાક્ષાત ક્યાં આવે આપણે તો આમ લઈએ છીએ, આપણે કોઈ પરમાત્માને વચ્ચે નથી લાવ્યું. આપણે તો કુદરતે પ્રારબ્ધે આ જો કઠણાઈ આવી તો પ્રતિબંધ છોડાવવા માટે આવી છે, એ હેતુ લઈ લઈએ. પ્રતિબંધ છોડવાનો આ પ્રસંગ આવ્યો, અવસર આવ્યો, નહીતર અનુકૂળતામાં ખબર નથી પડતી નાનક ધર્મ દીકરો છે. કયા ગ્રહ હોય એને કીધા પ્રમાણે બીજું શું કર્યા કરતો હોય ત્યાં સુધી કાંઈ ખબર ન પડે કે મને એનો એના પર પ્રતિબંધ કેટલું છે. પણ જ્યારે કીધામાં ન રહીએ એ વખતે જે પરિણામ થાય ત્યારે એમ છે કે હું બહુ કરું છું એટલે ખોટો છે. સ્વતંત્ર છે, સ્વતંત્ર છે વર્તવાનો છે, સ્વતંત્ર ચાલવાનો છે. મારો મોહ છે ખોટો છે. હું પોતાપણું કરી અને મારું નુકસાન કરું છું. બાકી ખરેખર મારો હોય તો મારે સીધું કરે ને. મારું સીધું નથી કરતો એનો હતો કે મારો નથી વાતચોખી છે. પ્રતિકૂળ પ્રસંગે વસ્તુનું સ્વરૂપ વિચારવાનો સ્પષ્ટ અવકાશ ઉભો થાય છે.
પોતાની ભૂમિકા બહાર જઈને ત્યાં પેલા કે આલંબન લીધું છે.
ગુરુદેવ તો એમ કીધું કે તમે ભૂલ કરી અહીંયા તો પોતાપણું રાખીને સમાધાન કર્યું. તમારે પોતાપણું ત્યાં મૂકવાની જરૂર હતી. ગોડાઉન સળગ્યું તો મારામાંથી શું ગયું? ગોડાઉન સળગ્યું ને 5 લાખ રૂપિયાનો માલ બળી ગયો. મારા આત્મામાંથી હું ગયો. મારું કઈ ગયું નથી, મને શું ફરક પડે? પોતાપણું મૂકવાનો જ ઉપયોગ થાય. પોતાપણું મૂકવા માટે બે નાની પુરુષે એક જ વાત કરી એનો અર્થ પોતાપણું મૂકાવડાવ્યો.
Mm-hmm.